એક વાંચી કાઢી, શું કહો છો? હજી કાંઈ બહુ ભૂખ તો નથી લાગી? તેને ભૂખ લાગે તે ભજન કરો, મજા આવે. હકીકત નથી, શું કહો છો તમે? પેટ ભરેલું હોય ત્યાં ભજન કરો, મજા આવે. આળસ ને પ્રમાણ, ભૂખ લાગે ત્યારે ભજન કરો, મજા આવે, મોજ છૂટે. તમે જોજો, સવારમાં માણામાં થતો, પછી જેમ જેમ ટાઈમ જાય ને એમ પછી આમ સતેજ થતો. શું કામ ખબર? સવારમાં ભરેલું હોય એટલે ભજન ન થાય, જેમ જેમ ખાલી થતો એમ ભજન વધે. એટલે ઘણા બધા ભક્તો, જોકે મને કહેતા બ્રહ્મસ્વામી, મને કહે હાજે 50% જ રસોડું થાય છે કે. મેં કીધી કથા કાંઈ એમથી કરીએ છીએ વાત કરે. મને કહે બપોર થાય ને કથા 50% જ થાય છે કે. હા, જે 50% ભક્તો જમવા આવે છે, એટલા હાટું તો શિબિર છે. કોની હાટું છે? એટલા હાટું ખા ખા તો કરે જ છે. આ ખાતા કાંક બંધ થાય એટલે શિબિર છે. આને ખબર પડે તપ કરાય ને ભજન કરે એટલા હાટું શિબિર છે. સાચું ને રઘુજીભાઈ? જો ને, એટલે એને એમ જ કરી નાખ્યું. ભલામણ અમે તમારા ગોવાળિયા છીએ, તમને ખબર? સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના આશોવદી અમાસની દિવસ જે દિવાળી, તેને દિવસ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદય દ્વાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી. તે દીપમાળા મધ્ય મંચ બાંધ્યો હતો. તે મંચ ઉપર છપ્પર પલંગ બિછાયો હતો. તે ઉપર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બિરાજમાન હતા અને સોનેરી બુટાદાર રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો અને નરનારાયણ સ્વામિનારાયણ નામે અંકિત એવા કાળા કિનખાબની ડગલી પહેરી હતી અને માથા પર સોનેરી તારના ફરતા છેડાની કસુંબલ પાગ બાંધી હતી અને અજમાની રંગનો ફેટો કમરે કસીને બાંધ્યો હતો. બાકી વસ્ત્રોભિધાન કેમ કર્યું તો મહારાજ જ જાણે. એક એક વાત અલૌકિક નહીં, એક એક અલૌકિક. કેમ તમે જુઓ ને તો હૃદય આ પાડે. જો મહારાજ તો ઘણા મોડા આવ્યા, એની પહેલાં તો ઘણા બધા આવી ગયા હતા, પણ તેમ છતાં મહારાજે ચોઇસ કરીને ઓલાના મનમાં એમ થાય કે મળે આપણે આવી ચોઇસ ન કરી ગયા. દાખલ તિલક ચાંદલો મહારાજ પ્રવર્તા આવ્યો, એની જે શોભા છે. આગળ ઘણા બધા આવ્યા અને બધાએ કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ આવી, પણ આપણો તિલક ચાંદલો જેવો રળિયામણો લાગે એવું લાગે કાંઈ? કોઈ દી મનમાં એમ થાય કે મારે તિલક ચાંદલો પ્રવર્તાય, વચ્ચે ચાંદલો અને આમ તિલક ચાંદલો કરતાં આયે ચાંદલો કરીએ અથવા આયે કરીએ એમ સંકલ્પ થાય કોઈ દાડો? અથવા તો આમ કઈ આમ કરીને આમ કાંક કરીએ એમ થાય સંકલ્પ કોઈ દાડો? સંકલ્પ ન ઉઠવા દે લોકોને, બોલો એવું નિર્માણ કરે. કંઠી જો બે હાર્યા છે કોઈ દી મનમાં થાય? તમે જો એ ખરા નહીં, તમને આમ રૂપાળી નહીં લાગે. બે હાર્યા એમ થાય? કોઈ ત્રણ નાખી એમ થાય? એક એક વાત એમ. જો આ સંતો જો આવા અદભુત ડ્રેસ બનાવ્યો, યુનિફોર્મ, તમારા મનમાં કોઈ દિવસ આના કરતા કાળા પહેર્યા તો સરસ લાગે, લાગે? પીળા પહેર્યા તો સારું લાગે, લાગે? અને જો આ યુનિફોર્મમાં ફેરફાર કર્યો તેમ જોજો કેવા ભૂંડા લાગે. સાચું કહું છું કે ખોટી વાત છે? આ યુનિફોર્મ એની મહત્તા કહો. અમે 4 વર્ષ પહેલાં અમેરિકામાં પેન્સિલ નિયમ હતા, પછી આમ સંતો અને હરિભક્તો હાલ્યા જતા હતા, એમાં અંગ્રેજ ગોરી નીકળી અને સંતોને ભાળી ગઈ અને ભાળી ગઈ આમ થોડી દૂર દોડતી દોડતી, વેરી નાઇસ ડ્રેસ, નાઇસ ડ્રેસ, નાઇસ ડ્રેસ. હરિભક્તો માણ આડા ઉભા ઊભી રાખી, નાઇસ ડ્રેસ, નાઇટ ડ્રેસ કહેતી તો પકડો ડ્રેસ, આ ક્યાં ક્યાં શોરૂમમાં મળે છે? યાદ, આમાં મારનું સર્વોપરીપણું છે. યાદ, આ બ્રહ્માંડ સર્જાણું ત્યારથી આવો યુનિફોર્મ આજ સુધી કોઈ નથી કાઢ્યો. બ્રહ્માંડ સર્જાણું ત્યારથી. તમે જોજો કોઈ પણ જગતના બાવા સાધુ તમે બધા જોઈ લેજો, આવો યુનિફોર્મ તમને ક્યાંય જોવા નહીં મળે. હે, આવો તિલક ચાંદલો ક્યાં જોવાનું? એક એક વસ્તુ એમ મારું સર્વોપરીપણું સ્પષ્ટ થાય છે. એ તો આખી વાત જ અલૌકિક છે. ઘણા કે આ કેવી રીતે જીવવાનું, શીવવાનો હોય એમ કીધો, આ શીવવાનું હોય, બાંધવાનો હોય. અને આ ધોતી પહેરવાની જે આપણી જે પદ્ધતિ છે ને, હાવ અલૌકિક છે. આમ જો પરોક્ષનું કાયમ તો એમ ન લાગે આ હાવ આમાં 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 હંસન જરૂર નહીં પડતી, એને હા પડે. કોક માનો આ મહારાજ પ્રગટ થયા પહેલાં એમ કીધું હતું ને ભાઈ આ ગોરિયા ભલે બુદ્ધિશાળ બહુ કહેવાય, સાયન્સને કીધું ને ભાઈ આ કપડું માણસ પહેરાવી દો આમાં આમાં હંસો નહીં વાપરવાનું, તો એ મુંજાઈ જાત બોલો આ સીધી સીધું કેમ પહેરાવવું એમ. મને મને ખરેખર આ ઘણી ફેરી સંકલ્પ થયો એકલા એકલા કે બાકી મહારાજ ગજબ કરી એમ, કેવા કેવો ડ્રેસ કર્યો, કોઈ એમ ન કે સીવે વિનાનું છે બોલો. અને ધોતી કદાચ ચાર જણા ટીંગાઈ જાય ને ધોતી તૂટે ખરું પણ નીકળે નહીં બોલો. પાછું કેવું ખબર, ગાંઠી નહીં વાળવાની ક્યાંય કહો, બાકી ગ્રસ્ત ગાંઠી વાળે ને તોય ક્યારેક ઉપાધિ થાય બોલો. ખરેખર પ્રભુદાસભાઈ ખરેખર અદભુત. આહા, આપણી જે પ્રાપ્તિ છે આમ જુઓ ને કેવા કેવા આમ આમ. બાકી કેવું ખબર, સહજાનંદ સ્વામી અમે તો સાધુ છીએ, અમારી પાસે સાધુ દાવો અને આ જુઓ તો ખરા, જો ફરીને વાંચીએ. હો છપ્પર પલંગ ઉપર એક તો બિરાજમાન, તે ઉપર સ્વામી સહજાનંદજી મહારાજ બિરાજમાન હતા અને સોનેરી બુટાદાર રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો. કિનખાબનું સુરવાળ, નરનારાયણ સ્વામીના નામે અંકિત એવા કાળા કિનખાબની ડગલી પહેરી હતી, સુરવાળ ઉપર ડગલી પહેરી, માથા પર સોનેરી તારના ફરતા છેડાની કસોબલ પાઘ બાંધી હતી, સોનાના તારવાળી હો પછી જેમ તેમ નહીં, અસમાની રંગનો ફેંટો કમરે કસીને બાંધ્યો હતો, કમરે પાછો ફેંટો, અને કંઠને વિશે પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા. ભક્તો મારું સર્વોપરી પણ તમે જુઓ, તમે વિચારો સાધુને એમ કે તમારે તાટ પહેરવાના એટલે કોથળા પહેરવાના, શું પહેરવાનું, કોથળા, એની નીચેનો 5000 સમુદાય કોથળા પહેરે અને આ પહેરે અને તો કોથળાવાળાને કોઈ સંકલ્પ ન થાય આપણને તોડાવી નાખો, એને જલસા કરવા છે. એ કાંઈ નાની વાત છે, હું કહો એ કાંઈ નાની વાત છે. પોતે કઢિયલ દૂધ પીવે, વિવિધ પ્રકારના સોના થાળની અંદર ભોજન કરે અને સંતોને કે તમે લુખા ગોળા ખાવાના, જોજો સ્વાદ ન આવી જાય. રોટલા રોટલી જે કાંઈ મળે એને ભૂકો કરી જોળી નાખી, ત્રણ વાર જબોળી નીચોઈ નાખી, કૂચો વધે દિવસમાં એકવાર ખાવાનો, કૂતરું ન ખાયું તમારે ખાવાનું, અને પોતે વિવિધ પ્રકારના મિષ્ટાન જમે તો એકને સંકલ્પ ન થાય. એ કેટલી મોટી વાત છે, કેટલી મોટી વાત છે. નતર જગતમાં કહેવત કેવી છે, વર્તાવા હોય તો પહેલાં વર્તવું પડે. મનમાં થાય મહારાજ વર્તે, એ તો તેડી ક્યાં કે ભાળતા હતા, વન વિચરણ બધું મારે તેડ્યા ભાળતા થઈ કે કહો, એ મારું એ મારીને કેટલી બધી સર્વોપરી પણાની હા પડી ગઈ છે. તો વિચારો તો ખરા, એ કાંઈ એમનેમ ન થાય, યાદ રાખજો એમનેમ ન થાય. ભક્તો યાદ રાખજો, જીવાત્માની સહજ સ્થિતિ એવી છે, પોતે જે લેવલથી વર્તતો હોય એ લેવલથી કોઈ જરાક લગાર નીચો વર્તે એટલે એની વિશે દિવ્ય ભાવ ન રહે. એ માણસની સહજ પ્રકૃતિ છે, પોતાના કરતા શ્રેષ્ઠ વર્તે તો દિવ્ય ભાવ રહે, એ સહજ નેચરલ માણસની પ્રકૃતિ છે. જ્યારે સંતો કોથળા પહેરે અને મહારાજ આવા સોનાના તારથી ગૂંથેલા આભૂષણો પહેરે અને અહોભાવમાં એક લેશ માત્ર મણા ન આવે, પોતે લુખા ગોળા ખાય. અરે ઓલા જામનગરથી મુક્તાન સ્વામી કઈ મોકલ્યું મહારાજને કે મહારાજ સંતો કહે છે જો તમે આજ્ઞા કરો તો, તમે આ રસકસના નિયમ તો આપ્યા છે એમાં કશું ન ખવાય, પણ આ બકાલી લોકો બકલ વેચવા માટે આવે ને ત્યારે તળાવમાં શાકભાજીને ધોવે છે ત્યારે મૂળ આદિકના પાકલ પાંદડાને ફેંકી દે છે, તમે જો કોણ તો એ પાકલ પાંદડા વીણીને સંતો ખાય, અને એની જો આજ્ઞા ન હોય તો સંતો એવું કેવડાવે છે મહારાજ કે તળાવમાં અમુક જગ્યામાં પાણી હુકાઈ ગયું છે ને કાદની ઉપર પોપડી પડી ગઈ છે માટીની, એ પોપડી ખાય કારણ કે પેટમાં બળતરા બહુ થાય છે, માટે મારે તમારી આજ્ઞા હોય તો આટલો ફેરફાર કરીએ. મુક્તાન સ્વામી પત્ર લખીને મોકલ્યો, મારનાથમાં પત્ર આવ્યો, મહારાજ 32 પ્રકારના પકવાન જમતા જમતા આમાં ઉત્તર લખે, અમારે અહીંયા પાંજરા પણ ઊભી નથી કરવી, જેને આમ રહેવું હોય રહે, બાકી જેને જવું એને છૂટશે, બાકી એમાં કાંઈ ફેરફાર અમે કરવા માગતા નથી. તો વિચારો, અને એ પત્ર મળ્યો અને ભાઈ કોક તમને એમ કે રહેવું હોય ત્રણે હાલતા થાવ, મારે એમ કે રહેવું હોય તો રહે, મારે પાંજરા પણ ઊભી નથી કરવી, નહીં તો હાલતા થાજો. પત્ર વાંચ્યા પછી નતર તો બે પાંચને ખળભળાટ થાય ને, ખળભળાટ થવાને બદલે શું બોલ્યા ખબર? સંતો કે મારાની એવી જ મરજી છે, તો હવે દેહ પડી જાય તો કુરબાન, બાકી હવે કોઈ સંકલ્પ ન થવા દે પોપડી ખાવાનો કે મૂળાના પાંદડા ખાવાનો. આ મારનું સર્વોપરિપણ ભક્તો ગોતન, તો એક એક ક્રિયામાં મારનું સર્વોપરિપણ, એક એક ક્રિયા મારનું સર્વોપરિપણ તમને દેખાય, એક એક વાતમાં સર્વોપરિપણ દેખાય. એટલે મહારાજ આજ કાર્યાણે બિરાજમાન છે, અદભુત સુંદર વસ્ત્રો આભૂષણો ધારણ કર્યા છે, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી દીવ બંદરના હરિભગત આવ્યા હતા, તેણે શ્રીજી મહારાજની પૂજા કર્યા અને અર્થે પ્રાર્થના કરી. પછી શ્રીજી મહારાજે તે સિંહાસન ઉપરથી ઉતરીને તે ભક્તજન સામે જઈને તેની પૂજા અંગીકાર કરી. પછી તેના આપેલા વસ્ત્ર તથા પીળું વસ્ત્ર તથા પાદુકા તેનું ગ્રહણ કરીને પાછા તે સિંહાસન ઉપર બિરાજમાન થતા હવા. પછી મહારાજ બોલ્યા, જે આટલા આટલા વર્ષ થયા તેમાં અમારે અર્થે કેટલાક હરિભગત વસ્ત્ર તથા હજારો રૂપિયાના અલંકાર લાવ્યા છે, પણ અમે આવી રીતે કોઈ સામાજને લેતા નથી અને આવી રીતે કોઈના વસ્ત્ર ઘરેણા પહેરીને રાજી થયા નથી. આજ તો અમારે એ હરિભગત ઉપર અતિશય રાજીપો થયો. પછી મુનિ બોલ્યા, જે એવા જે પ્રેમી હરિભગત છે એવા સમયમાં દીનાનાથ ભટ્ટ આવીને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. પછી શ્રીજી મહારાજે ભારે ભારે વસ્ત્ર હતા તે સર્વે દીનાનાથ ભટ્ટને આપ્યા. એક તો મારું નિષ્પૃહી પણ ગજબો બોલો, ભારે ભારે વસ્ત્રો વખાણી કેટલા કર્યા, દીનાનાથ ભટ્ટ આવે એટલે તરત આપી દીધા. એટલે મારે નિષ્પૃહી સમાજ ઉભો કરી શક્યા, યાદ રાખો. નિષ્પૃહી સમાજ ઉભો કરવા માટે સ્વયં નિષ્પૃહી થવું પડે. મારે નિષ્પૃહી થયા, નિષ્પૃહી સમાજને ઉભો કરી છે. એક દાડો મારા દાદાના દરબારમાં બેઠા હતા અને ઘણી બધી વસ્તુ અલગ 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 વસ્તુ મારા આટલામાં હારા મારી વસ્તુ કઈ દાગે તમને, કોઈ કે મારા આટલામાં રોજો ઘોડો બહુ ટોપ છે, બહુ સરસ રોજો ઘોડો મહારાજ, આનો જોટો ન જડે. મારા અત્યારે રોજા ઘોડાને નજીક લાવી ઉપર બેઠા, એક ચક્કર મારી મારા દાદાના દરબારમાં આવ્યા, એમાં એક ચારણ આવ્યો ને મારા તરત નીચે ઉતરી એનું ચોકડું પકડીને ચારણના હાથમાં મહારાજ ગયા, જા રોજો ઘોડો તને કૃષ્ણ અર્પણ. ઓલા કે પણ મારે રોજો ઘોડો, મારા કે તમે વખાણતા હતા ને, મારે કે મારે તો વખાણતા રાખવાનો હોય, મારે કે અમને કોઈ વસ્તુ બહુ વખાણ એની છોડી દેવાનું મન થાય છે કે એને રાખવાનું મન નથી થતું, કેવું નિષ્પૃહી પણ તરત આપી દીધો. બોલો, અહીં બહુ એક અદભુત વાત છે. આપણા મનમાં થાય મહારાજ કે આટલા પ્રેમથી મેં કોઈ દી કોઈના વસ્ત્ર સ્વીકાર્યા નથી, ગ્રહણ કર્યા નથી, આટલા બધા કેમ મહારાજ ગ્રહણ કર્યા પ્રેમથી? તો એનું કારણ આ દીવ ગામના એ પ્રેમી ભગત પ્રેમભાઈ નામ હતું ને, પ્રેમભાઈ મહારાજ માટે કેટલાય સમયથી વિધવિધ સંકલ્પ કરી અને ઘરેણાને આંતિને બધું કરાવેલું, એમાં કોઈ ઢોંગી પડી પગ ગયો ને, એને ખબર પડી ભગવાન સ્વામિનારાયણ માટે કરાવ્યું છે, એટલે એ ઢોંગીને પગ ગયો અને અમે સ્વામિનારાયણ છીએ એમ કહે અને કોઈ પ્રેમભાઈ જોયેલા નહીં, આપી દીધા અને લઈને જતો રહ્યો. પછી પ્રેમભાઈના મનમાં દુઃખ થયું, મનમાં થયો હો આ તો ભારે થઈ, ફરીવાર આભૂષણ વગેરે વગેરે કરાવ્યા અને ફરીવાર મનમાં થયું મારે મારને હાથો હાથ આપવા, એટલે કાર્યણે આવ્યા. માર તો તનકી જાણે મનકી જાણે જાણે ચીટકી ચોરી, મારને પ્રેમભાઈના પ્રેમને જોવો તો, પ્રેમભાઈના પ્રેમને જોવો તો કે પોતે મારા માટે આભૂષણ કરાવે અને મારા માટે વસ્ત્ર વગેરે તૈયાર કરાવે અને કોઈ ઢોંગી આવીને લઈ જાય તો હું લઈ જવા દઉં, તો એને મારા સ્વરૂપમાં સંશય થાય છે, નહીં તો નો સંશય થઈ જાય. અરે ભગવાન હોય એને આટું કરાય તો એ તો થોડા કાકનો લઈને પ્રેરણા કરે, મનનો પ્રેરણા કરે કે આ જોજો ઢોંગી છે. મારને કસોટી કરવી હતી પ્રેમભાઈની કે પ્રેમભાઈ મારા સુધી કેટલા પહોંચ્યા છે, મહારાજે એ ઢોંગી લઈ ગયો તો લઈ જવા દીધા અને તેમ છતાંય પ્રેમભાઈના પ્રેમમાં એક લેશ માત્ર ફેર નો પડ્યો, સંશય નો થયો અને એટલા જ ઉમળકાથી ફરીવાર બનાવ્યા જેથી કરીને મહારાજ બહુ રાજી થયા. કેમ રાજી થયા? વસ્ત્ર આભૂષણથી નહીં, શેનાથ રાજી થયા? પ્રેમભાઈનો પ્રેમ અને પ્રેમભાઈની સમજણ બે. ખાલી પ્રેમ ટકી ન હગે, ખાલી પ્રેમ હતો ને ઓલો ઢોંગી લઈ ગયો ને ત્યારે પ્રેમ પછી ભાંગી પડે, પ્રેમને શું થાય? પ્રેમનું ગમતું નથી એટલે પ્રેમ ભાંગી પડે, શું થાય? પ્રેમનું ગમતું ન થાય એટલે પ્રેમ ભાંગી પડે. લાલજી મહારાજ હોય કે સંતો, એને પ્રેમીનું બહુ રાખવું પડે, શ્રીજી મહારાજને રાખવું પડે. ખાલી પ્રેમી હોય તો માનો ક્યાંક જાતા નહીં કે હાલો મારી ઘેરે પધરામણી કરવા, અને બહુ પ્રેમી લો ને તો એને જવું પડે, અને જો તમે ન જાઓ તો ફરીવાર પ્રેમ ગોત્યો ન જડે. એક બરડું રાખવું પડે, બીજા પ્રેમી બેન રાખવું પડે. કોનું રાખવું પડે? બીજાનું. બરડું બહુ રાખવું પડે. બરડનું ન રાખો ને પ્રેમી ભાંગી પડે, બરડ તો કગને ભાંગી નાખે. યાદ રાખજો, પ્રેમીનું ગમતું ન થાય પ્રેમી ભાંગી પડે, બરડનું ગમતું ન થાય અનેકને ભાંગી નાખે. જ્યારે સમજણવાળાને ગમતું થાય તોય ભલે, ન થાય તોય ભલે, એનામાં કોઈ દી ફેરફાર થાય નહીં, એનામ સમજણ કહેવાય. પ્રેમભાઈની અંદર પ્રેમ તો હતો જ, અરે સમજણ બહુ સારી હતી કે જેને કારણે મારા દાજી થયા, હામે ચાલી અને મારા વસ્ત્ર આભૂષણનો સ્વીકાર કર્યો. મહારાજ કે આવી રીતે મેં કોઈ દી કોઈના વસ્ત્ર આભૂષણનો સ્વીકાર નથી કર્યો, આટલા પ્રેમથી પહેર્યા નથી એમ કહીને મહારાજ પહેર્યા. બધા સંતો ભક્તો કે મારે બહુ સરસ બહુ સરસ બહુ સરસ, અંતર બહાર ઉતારીને દિનાન ભટ્ટને આપી દીધા. બોલો, યાદ રાખજો, ફરીવાર પ્રેમબાઈનો પ્રેમની સાથે સમજણ આડી આવી. સમજાય છે? જો સમજણ નો જ પ્રેમબાઈ આડા ન ફરે, મારે ન કે મહારાજ આ તમારે હટવું કરાવ્યા, કઈ દિનાનાથ ભટ્ટ કરાવ્યા, મારે એમ ન આપી દેવાય, મારી પ્રેમની તો કદર કરો. એક સંકલ્પ નો બીજા બધાને થયો. તમને ખબર, એ દિનાનાથ ભટ્ટ છે ને પછી વસ્ત્ર લઈને મોજમાં મોજમાં જરાક આમ ઉતારા બાજુ ગયા ને તો સુરાખા છે, મારે કે મહારાજ જરા કાંટો મારતો આવું, કારણ રજા જ લેવી પડે. મારે કે વાંધો નહીં. અને એને બાને સુરા ખાચર સભા છોડીને દિનાનાથ ભટ્ટ પાસે ગયો. ગોલકુના ભટડા આવા 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 હારા બધા તારે લઈ જવાના, લાય ગોલકુના એમ કરીને સુરા ખાચર લઈ લીધા. દિનાનાથ ભટ્ટ આવ્યા સભામાં અને મોઢું બધું પડી ગયેલું આમ લંગાઈ ગયેલા. મારે કે દિનાનાથ ભટ્ટ શું થયું? બોલે ચાલે પાછે ધમકી આપી, ખબરદાર ગોલકુના બોલ્યો છે મારા પાસે. મારે કે દિનાનાથ ભટ્ટ કેમ કરમાઈ ગયા? મેં તમને વસ્ત્ર આભૂષણ આપ્યા ને. સુરાખા છે પાછા આવીને ત્યાં બે ગયેલા. સુરાખા છે આમ જો હા મુજે આમ નીચું જાય, હા મુજે નીચું જાય, એટલે મારે ખબર પડી ગઈ. મારે તો પાછ ભગવાન મહારાજ બોલે અય દરબાર, અને પેલા પાછા આપજો તો આપી દો. મારે ફરી વાર પાછા આપ્યા દિનાનાથ ભટ્ટને. મારો કહેવાનો મતલબ ભક્તો, જો કે એ તો બધા મુક્ત હતા, એ તો બધું આપણે નહીં તો શેની કથા કરીએ, કહો આવું ન થાય કથા છે નહીં કરીએ. અને એકલી જ્ઞાનની જ વાતો હાલે રાખે ને તો તમે બધા ઊંઘી જાઓ, એટલે મારા નેથી ભેગા લેતા સુરા ખાચર ને પેશલ પાત્ર હોય તો તમારે જો આ જ કરવાનું, સમજણું આ જ કરી રાખવાનું, તમારે એટલું જ કરી રાખવાનું, ગમે ને આગળ તમારે થવાનું, એટલે વાંધો ન આવે. બધા ભક્તો મોજ મારે એમ કહેવાનું, પણ પ્રેમબાઈને સંકલ્પ થયો નહીં, એટલે પ્રેમબાઈની સમજણ જેથી કરીને મહારાજ એના પર ખૂબ જ રાજી થયા. બે વાત પૂરી થઈ ગઈ. પછી મુક્તાન સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન પોતાના ભક્ત ઉપર કયે ગુણે કરીને રાજી થતા હશે? પછી જ મહારાજ બોલ્યા છે, જે ભક્તજન કામ ક્રોધ લોભ કપટ માન ઈર્ષ્યા અને મત્સર એટલા વાનાએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે, તેમાં પણ મત્સર છે તે સર્વ વિકાર માત્રનો આધાર છે. માટે શ્રી વ્યાસજીએ શ્રીમદ ભાગવત વિશે નિર્મત્સર એવા જે સંત તેને જ ભાગવત ધર્મના અધિકારી કયા છે. માટે મત્સર તે સર્વ વિકારથી ઝીણો છે અને મત્સર ટળવો તે પણ ઘણો કઠણ છે. ભગવાન કેમ રાજી થાય? માળા કરવાથી કેમ રાજી થાય? ન બતાવી ભક્તિ કરવાથી? ભક્તિથી મારા રાજી થાય. શેનાથી રાજી થાય છે? પણ કેવી ભક્તિ? ઓરિજિનલ ભક્તિ. શેનાથ ભગવાન રાજી થાય? ઓરિજિનલ ભક્તિ કરવાથી રાજી મહારાજ થાય. એમ જ કીધું, બીજું કશું નથી કીધું. અમે હું બીજું કઈ કીધું? ઓરિજિનલ ભક્તિ હું કીધું? બોલો તો ખરા. ઓરિજિનલ ભક્તિ કરે એના પર ભગવાન રાજી થાય છે. તો ઓરિજિનલ ભક્તિની અંદર ફેરફાર કોણ કરી નાખે છે? કામ ક્રોધ લોભ સ્વાર્થ સ્નેહ માન ઈર્ષા મત્સર એ ભક્તિનું ઓરિજિનલ રૂપ રહેવા દેતું નથી. ગમે ભગર ભેહનું દૂધ હોય એ ઓરિજિનલ જ છે, પણ પાણી અંદર નાખી દો એટલે હે પછી પીવાનું મન થાય ન થાય? સોનું સોળવલું હોય પણ પિત્તળ તાંબુ બધું ભળી જાય પછી એને જોવાની જે મહાનતા મીઠાશ એ રે ન રે? એમ ભક્તિ તો બહુ અદ્ભુત છે, પણ ભક્તિની અંદર આ દૂષણો જો ભળે તો ભગવાન રાજી થાય નહીં. એટલે જેને ભગવાન રાજી કરે બધા દૂષણને કાઢવા પડે. અને ભક્તિમાં યાદ રાખજો, ભક્તિમાં દૂષણ ભળી જાય ને પછી જલ્દી નીકળતા નથી. ભક્તિમાં દૂષણ ભળી જાય પછી નીકળતા નથી. એને કાઢવા માટે પછી ત્યાગ, વૈરાગ, ધર્મ, આ બધાને અગ્નિ પેટાવવો પડે. આ બધા અગ્નિના જોરે જ ભક્તિમાં ભળેલું જે મિશ્રણ છે એ નીકળે છે અને ભક્ત ફરીવાર ઓરિજિનલ ભક્તિ ઉપર આવે છે. મહારાજ કે મત્સર તો બહુ ભયંકર છે, ઝીણો દેખાય પણ બધાથી મહાન છે. એટલે મહાન એટલે બધા જ નટખટ છે. મત્સર કોને કહેવાય? આમ મહારાજ કહી દીધું ને કે નથી કીધું? મત્સર કોને કહેવાય? કોક લે કોક દે, ઠાલો ઠાલો બિચારાને ઊંઘ ના, એનું કહેવાય મત્સર. મહારાજ છે ને આધાર સમય ગ્રંથમાં એક બહુ સરસ વાત લખી. મહારાજ ભુજ પધારેલા, એમાં ભુજમાં બધા ભક્તો મહારાજને સંતો રોજ અલગ 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 પ્રકારની રસોઈ આપે. હિજી ઠકર બળ્યા કરે. એક દાડો બધા હરિભક્તો હોય ને એને પછી મળ્યા, કહેવા શું કહેવા મળ્યા ખબર? હરિભક્તો જો નત્ર રસોઈ મારે લેતા હતા, સંતો લેતા હતા, આપતા હતા હરિભક્તો, પણ વચ્ચે વચ્ચે બળે રાખતા હતા. હરિભક્તોને બધાને કહે, ભલા માણા હું તે મારને સમજ્યાશ, મારીની મોટે સમજ્યાશ, અનંત કરોડો બ્રહ્માંડના માલિક મારા છે. અને સંતો એટલે એની રાણી કહેવાય, એને આપણે શું આપવાના? આ મારી રસોઈ, આ મારી રસોઈ, કાંઈ ભાન છે કે નહીં એમ. મારને ખબર પડી ગઈ કે લોભને આધીન બહુ હતા, અતિ લોભી, હાવ લુખેશ. જો કે એ જો મુક્ત જ હતા ભક્તો. જ્યારે જ્યારે મારણ સમકાલીન સમયમાં કોઈ પણની વાત નીકળે તો એટલું જ અનુસંધાન રાખવું, બધા મુક્ત જ હતા. પણ એને મારે નાટક ખોપ્યું, તમારે આ નાટક ભજવવાનું છે, આ પાત્ર તમારે ભજવવાનું છે. એટલે ખરે ભાઈ મહારાજ એમ કહે તમારે આ પાત્ર ભજવવાનું, પછી મારીની આજ્ઞિત પાત્ર ભજવતા એમ પછી કે મણા રે ખરી, હા આ બે હું નાટક ભજવ્યો. યજી સુતાર એટલે હાવ લુખે, લોભની બારિશ બન્યા. અને બધા હરિભક્તો કે આપણે હું મારે ના, પણ મારે ખબર પડે. મહારાજ બોલાવ્યા, મહારાજ કે હે ઈર્ષિ, આ બધા હું ઉપદેશ આપતો, ઓલા રસો આપ્યો, તું તો આપતો નહીં, તમારે એક મહિનો થયો, ઓલે આપે ના પાડી છો. બહુ મહારાજ વઢો મેડ્યા ને ઈર્ષિ સુતાર શું કે ખબર? મારે કે મહારાજ પાણી તો મારી ઘેરે થાય છે, કે પાણી તો હું પૂરું પાડું. મહારાજ અન વિના તો ઘડી કે રહેવાય, પાણી વિના રહેવાય? અને મહારાજ વધારે ખીજાણા. મહારાજ કે લોભની બારશ, તારું પાણી અમારે નથી જોતું, કે જા તારું પાણી નથી જોતું. અને મારે વધારે ખીજાણે ને હાથ જોડે, મહારાજ રાજી થાવ, મારી ભૂલ થઈ ગઈ, મહારાજ ભૂલ થઈ ગઈ, મહારાજ માફ કરો અને આપ રાજી થાવ. અને મહારાજ એવું અંત તમ તાર મને સાધો કરી દો, કે મહારાજ આ લોભની બારે જો. હજી એમ નથી કહેતો મહારાજ સારું તમારી રસોઈ કાલ રાખો, એમ નહીં સમજણ તમ. મહારાજ કે આ સાધુ થવાનું પસંદ કરે પણ દામડી છોડવાનું પસંદ કરતો આ નથી. કહેવાનો મતલબ ભક્તો, મત્સર જ્યારે આવે ત્યારે કોક લઈને કોક દે, વચ્ચે વચ્ચે જે બળે એનું નામ મત્સર કહેવાય. મહારાજ કે ભગવાનના ભક્તની અંદર મત્સર રાખવો નહીં. અને વ્યાજી શ્રીમદ ભાગવત વિશે, નિર્મત્સર એવા જે સંત તેને જ ભાગવત ધર્મના અધિકારી કયા છે. માને ભાગવત ધર્મ અધિકારી એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મત્સરથી પર જ્યારે થાય ત્યારે જ જીવનની અંદર આવે છે. માટે મત્સર તે સર્વ વિકારથી ઝીણો છે અને મત્સર ટાળવો તે ઘણો કઠણ છે. પછી બ્રહ્માંડ સિંહ પૂછ્યું જે મત્સર ટાળવાનો શો ઉપાય છે? શ્રીજી મહારાજ બોલ્યા, જે સંતને માર્ગે ચાલે અને જે સંત હોય તેનો તો મત્સર ટળે, અને જેને સંતને માર્ગે ન ચાલવું હોય તેને તો મત્સર ન ટળે. ભક્તો મત્સર છે ને એનું મુખ્ય કારણ માનને ટચ થાય છે. ક્યાં ટચ થાય છે? માનને ટચ થાય છે, જેને કારણે મત્સરનું પ્રાગટ્ય થાય છે. મત્સર નહીં હો, મત્સર એના મુખ્ય પ્રાગટ્ય મૂળમાં માન પડેલું છે. પછી એ વિધવિધ રૂપને ધારણ કરે છે, વિધવિધ રૂપને ધારણ કરે છે. કોક લેન કોક દે એમાં મત્સર થાય. તમારા મનમાં થાય આએ તો લોભ આવ્યો, માન ક્યાંય, પણ એમાં ઊંડે માન છે. માન શું છે? ઓલો દેનારો આપશે તો એની વાહવા થશે, મારાથી મહાન સાબિત થાય, એટલે એને મત્સર આવે છે. એટલે માન હિજી સુતારના પ્રસંગમાં એવું જ છે, કારણ કે બધા રસોઈ આપે ની પોતે ન આપે, એટલે રસોઈ આપે એની જરાક વાહ વાહ થાય એટલે પોતાને ઘવાય, એટલે માન. એક્સ વાય ઝેડ કોઈ પણ માનો, કોઈ ભગવાનને ખરેખર ભગત છે અને બે જણા કોઈને હારા શબ્દ બોલ્યા, પોતે નથી બોલ્યો, કોઈક બીજા બોલ્યા, બીજાને માટે બોલ્યા અને પોતાને ઉકળાટ થવા માંડે, એ પણ મત્સર છે. શું કામ? એના શબ્દ પોતા માટે કે તો વાંધો નતો એને, સમજાણું? એના શબ્દ પોતા માટે કે તો વાંધો નથી, એના શબ્દ જે કોઈ ભક્ત માટે કીધા તો એને ન ગમ્યું મત્સર, કારણ કે ઊંડે ઊંડે માન છે. પોતાને માનની ઈચ્છા છે, એ માન પોતાનું સંતોષાતું નથી, જેને કારણે ઓલું નહીં પાઠ ભણતા હોય કૂદકા બહુ માર્યા શિયાળીએ નું આંબી ગયું પછી કે એ તો ખટ્ટી દ્રાક્ષ છે કોણ ખાયેગા. મહારાજ કે મત્સર એવા રૂપમાં છે. મહારાજ કે પણ સંતને માર્ગે હાલે એની અંદર મત્સર રહે નહીં. ભક્તો અહીં સંતને માર્ગે અને સંત હરિભક્ત બધાય ટૂંકમાં મોક્ષને માર્ગે જે હાલે એને મત્સર રહેવા પામે એને રખાય નહીં, કારણ કે મોક્ષના માર્ગમાં એક અંત શત્રુ જ્યાં સુધી હોય ત્યાં સુધી વેગ પકડવા દે. એટલે ભગવાનના ભક્તને જેને મારા રાજે કરવાને બધાએ મત્સર વગેરે દોષમાંથી બહાર નીકળવું જોઈએ. પછી વળી મુક્તાન સ્વામી પૂછ્યું છે મત્સર ઉપજાનો શો હેતુ છે. પછી મારે બોલ્યા એક તો સ્ત્રી ધન સારું સારું ભોજન અને ત્રણ મત્સરના હેતુ છે, અને જેને ત્રણ વાના ન હોય તેને માન છે તે મત્સરનો હેતુ છે, અને જે મત્સરવાળો હશે તેને તો અમે આ ભડજીને વસ્ત્ર દીધા તેમાં પણ મત્સર આવ્યો હશે, પણ મત્સરવાળાને એવો વિચાર ના આવે જે વસ્ત્ર લાવ્યા હતા તેને ધન્ય છે, જે આવા ભારે ભારે વસ્ત્ર મારને પહેરાવ્યા અને મહારાજને પણ ધન્ય છે જે તરત બ્રાહ્મણને દઈ દીધા. એવો જે વિચાર તે મત્સરવાળાના હૃદયમાં ના આવે, અને કોઈક લે અને કોઈક દે તો પણ મત્સરવાળો હોય તે ઠાલો ઠાલો વચમાં બળી મરે. અને અમારે તો કામ ક્રોધ લોભ માન મત્સર ઈર્ષા એ શરીરનો ક્યારે હૈયામાં લેશ પણ આવતો નથી, અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચવિષય તેનો તો અયમ અતિશય અભાવ વર્તે છે, પણ પંચવિષયમાં એકેય વિશે લેશ માત્ર ભાવ થતો નથી, અને જેટલું કંઈક અન્નવસ્ત્રાદિકનું ગ્રહણ કરતા હશું તે તો ભક્તની ભક્તિને દેખીને કરતા હશું પણ પોતાના દેહના સુખને અર્થે નથી કરતા, અને અમારે જે ખાવું પીવું ઓઢવું પહેરવું છે તે સર્વે સંત અને સત્સંગને અર્થે છે, અને જો એમને અર્થે ન જણાય ને પોતાના અર્થે જણાય તો અમે એનો તત્કાળ ત્યાગ કરી દઈએ, અને અમે આ દેહ રાખીએ છીએ તે પણ સત્સંગીને અર્થે જ રાખીએ છીએ, પણ બીજો કોઈ દેહ રાખ્યાનો અર્થ નથી. તે અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી અને સોમલો ખાચર આદિજી હરિજન છે તે કેટલાક વર્ષથી અમારી પાસે ને પાસે રહે છે, તે જાણે છે જે મારને એક પ્રભુના ભક્તિ વિના કોઈ સંગાત હેત સંબંધ નથી, ને મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે એમ નિરંતર અમારી પાસેના રહેનારા છે તે અમારા સ્વભાવને જાણે છે, અને અમે તો જે મન કર્મ વચને પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારો દેહ પણ શ્રી કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે, માટે અમારે તો સર્વે પ્રકારે જે કોઈ ભગવાનના ભક્ત છે તે સંગાથે સંબંધ છે, અને ભગવાનના ભક્ત વિના તો અમારે 14 લોકની સંપત્તિ તે ત્રણખલા જેવી છે, અને જે ભગવાનના ભક્ત હશે ને ભગવાન સંગાથે દ્રઢ પ્રીતિ હશે તેને પણ રમણીય જે પંચ વિષય તેને વિશે તો આનંદ ઉપજે જ નહીં, અને દેહને રાખ્યા સારું તો જેવા તેવા જે શબ્દાદિક વિષય તેણે કરીને ગુજરાન કરે, પણ રમણીય વિષય થકી તો તત્કાળ ઉદાસ થઈ જાય, અને એવા જે હોય તે જ ભગવાનના પરિપૂર્ણ ભક્ત કહેવાય. બહુ અદ્ભુત વાત મહારાજ બતાવે. મહારાજ કે મત્સર વગેરે દોષમાંથી કોણ બહાર નીકળે? તો કે જેની વિષયમાંથી આશક્તિ વિરામ પામી જાય એ જ મત્સરમાંથી બહાર નીકળે. બાકી મહારાજ કે જેને જે વિષયમાં આશક્તિ છે પોતે એ વિષયની ઈચ્છા રાખતો હશે અને પોતાને પ્રાપ્ત નહીં થાય અને બીજાને પ્રાપ્ત થશે ત્યારે મત્સર આવશે. ધનમાંથી આવે, નારીમાંથી આવે, માનમાંથી આવે, વિધવિધ કોઈ પદાર્થ પદાર્થમાંથી આવે, પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેકમાંથી મત્સર ઉપજવાની શક્યતા પણ ક્યારે? તો મહારાજ કે જ્યાં સુધી એની આશક્તિ પોતાને છે ત્યાં સુધી મત્સર ઉપડશે, આશક્તિ વિરામ પામે એટલે મત્સર બધાય વિરામ મત્સર વિરામ પામી જશે. અને સાથે સાથે મહારાજ કે અમારે તો મહારાજ કે પંચવિષયમાં ક્યાંય આશક્તિ નથી. જો કે ભક્તો મારે હું આશક્તિ હોય હે મહારાજ કે તેમ છતાં અમે ક્રિયા કરીએ છીએ, જોજો તમને દોષ નો પઠ્ઠા જાય. આપણે હમણાં વાત કરીએ કે મારા સુરવાળને જામો પહેરે તોય સંતો ભક્તોને કેમ સંકલ્પ નો થતો? કારણ કે જાણતા હતા મહારાજ આકાશ રેખા નિર્લેપ છે, મહારાજ જે કાંઈ કરે ખાવું પીવું બોલવું ચાલવું પહેરવું ઓઢવું ભક્તના રાજીપાન માટે કરે છે, મારો બીજો કોઈ હેતુ નથી, એની એક એક સંતો ભક્તોને હા પડી ગઈ હતી, માટે કોઈ દાડો મારાના સ્વરૂપમાં સંકલ્પ થયો નહીં. અને મહારાજ કે વાસ્તવિકતા એ જોવાની છે કે આપણું જીવન પણ જ્યારે સંપૂર્ણ નિર્દોષ બની જશે ત્યારે આપણી ક્રિયામાં પણ કોઈને સંશયને સ્થાન રહેશે નહીં. એટલે જેટલું જીવન નિર્દોષ બને એટલું જ વિશ્વાસનું પાત્ર બને, એટલે વિશ્વાસનું પાત્ર બનાવવા માટે નિર્દોષ જીવન કરવું જ પડે. નિર્દોષ જીવન કર્યા સિવાય સંપૂર્ણ વિશ્વાસનું પાત્ર કોઈ થઈ શકે નહીં. નિર્દોષ જીવન કર્યા સિવાય ક્યારે મત્સર આદિ ટળે પણ નહીં. અને નિર્દોષ જીવન કર્યા સિવાય ક્યારેય પણ ભાગવત સંત કે ભક્ત થઈ શકાય. અને એટલે જેને ભાગવત સંત કે ભક્ત થાવે નિર્દોષ જીવન કરવું જ પડે. અને મહારાજ કે એવું જ્યારે થાય, જો મારે શું કે પછી શું થાય, ભગવાન મેદ થાય. અને યદ થાય એટલે પછી એને 14 લોકની સંપત્તિ ત્રણખલા જેવી છે. અને જે ભગવાનના ભક્ત હશે ને ભગવાન સંગાથે દ્રઢ પ્રીતિ હશે તેને પણ રમણી જે પંચવિશે તેને વિશે તો આનંદ ઉપજે જ નહીં, પછી એને કોઈ જગતના પદાર્થમાં આનંદ ઉપજે નહીં. ભક્તો આ વાત છે ને બહુ સાચું કહું, જ્યાં સુધી પોતે લેવલ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી વાત એ લેવલને સમજાય જ નહીં. સમજાય, પોતાનું બેંકમાં ખાતું એવો કોઈ ત્યાગી હોય એમાં કોઈ નિષ્પૃહ ત્યાગીની વાત કરે કે એક રૂપિયો પોતાને કંઈ ન રાખે તો ના પડે. એ શું કે ખબર, એ ભાઈ ક્યાંક રાખ્યા જ હોય. સમજણું, એટલે મહેન્દ્રભાઈ નથી આવ્યા. બોલો, એક સાધુ કે સરદારમાંથી નિત્ય સ્વરસ્વામી 10 કરોડ રૂપિયા મહેન્દ્રભાઈને વ્યાજે આપ્યા. બોલો, 10 કરોડ. મેં કીધું ભલામણ 10 કરોડ બીજા હોય તો હુકામ. એમ કેમ થયો સંકલ્પ, પોતે ધનથી વિરક્ત થઈ શક્યો ન હોય. પોતે ધનથી વિરક્ત થાય તો ને અવશ્ય મેં વિરક્ત સાધુની પહેચાન થાય, થાય ને થાય જ. મહારાજે કાર્યાણીના 11મા વચન, વડતાલના 11મા વચનમાં તમે લખ્યું મહારાજ કે બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત થયા વિના, બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત થયેલાને ઓળખી જ ન શકાય. એવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ ઓળખાય, અને એવી ઓળખાણ થાય પછી જ એવી સ્થિતિ થાય. બે સામે સામું આવ્યું તો પછી કરવું કેમ? તો મહારાજ કે તો પછી અમારી બાંધેલી પંચવર્તમાનની મર્યાદા સામે અનુસંધાન રાખવું, એ પ્રમાણે સારધાર વર્તે છે એની કોઈ એવી જ ભાવના કરી, એવી ભાવના સાથે પોતે બ્રહ્મરૂપ થઈ જાય અને પોતે પણ તમામ દોષમાંથી બહાર નીકળી જાય. અને પોતે બહાર નીકળે એટલે એને પણ દોષમાંથી સમાજ બહાર નીકળી ગયો એ વ્યાપડી જાય. બોલો, અરે બીજાની ક્યાં વાત કરો, જેમ જેમ પોતે લેવલ શ્રેષ્ઠ કરતો જાય ને એમ એને એમ લાગવા માંડે કે સમાજ પણ દોષમાંથી બહાર નીકળી ગયો છે. અમારા એક ફેરી સંતો કહેતા એ કે હવે બધા આમ બધા બીડી પીતા ઓછા થઈ ગયા, તમાકુ બીડી બધું ઓછું થઈ ગયું. નહીં કીધું, આપણે નથી કાંઈ એટલે આપણે એમ લાગે ને, આપણા સમુદાયમાં કાંઈ નથી એટલે આપણને એમ લાગે કાંઈ નથી રહ્યું, બાકી દુનિયામાં તો હોળી હળગી ગઈ છે. આપણે એમ કેમ થાય, આપણું જીવન એવું બન્યું, આપણો સમુદાય એવો હોય, આમ બીડી ન પીતા એટલે ઉછાંગણી કરો તો. કારણ કે બીડી પીતા એમ કહો તો એ કઈ 3 જણા કરે નહી, આ 3 થી આમાં કઈ ચોથો હોય નહી. ઈસુરા ખાચર ની બેળે બેળા મૂળું ખાચરા એમ આવ્યા હોય. સમજાણું, સાચું ખોટું બાકી એમાં હોય નહી. એટલે આપણને કેવું લાગે, સમાજમાંથી વેસન દૂષણો જતા એમ કેમ લાગે, આપણું જીવન એવું બન્યું એટલે આપણને એમ લાગે. એમ ભક્તો, આપણું જીવન જ્યારે દિવ્ય બને ત્યારે આપણને દિવ્ય સંતો અને ભક્તો બધા દિવ્ય જ મળે લાગે ઓટોમેટિક. અને તમે જોજો, કામ કરો લોભ આદિકની અંદર જરા કે મન ખરડાશે એટલે પછી ગમે એ સંતો ભક્તોને જોશો એટલે પોતાને એવા મળે સંકલ્પ થવા, પોતાને પણ એવું મનન મળે થવા. કેમ જે પોતાની અંદર એ ખોટ છે એટલે સામે પણ એને ખોટ દેખાય, પણ જ્યારે પોતે નિર્દોષ બની જાય ત્યારે ભગવાનના સંતો ભક્તો બધા નિર્દોષ ભાસવા માંડે, ભાસવા માંડે. પોતે જ્યાં સુધી નિર્દોષ ન બને ત્યાં સુધી ગમે લેવલને પામેલો પુરુષ હોય એની વિશે પણ એને દોષ પરઠાય. સ્વાધ્યાય એટલે બ્રાહ્મણ નથી, મુક્તાનું સ્વામી બધા ગોપાળન સ્વામી એ ભલન વાતો કરે પણ થોડા નિસ્વાદી હોય. બોલો, એવો સંકલ્પ ગોપાળન સ્વામી મુક્તાનું સ્વામી પ્રત્યે થઈ ગયો. કેમ જે પોતે સ્વાદને આધીન હતા. એમ ભક્તો, આપણે આ વચનામૃત બહુ સ્પષ્ટ બતાવે છે કે જે નિર્દોષ થવું હોય એણે પોતાની જાત, યાદ રાખજો, નિર્દોષ સમજવા પડશે ને પોતાની જાતને નિર્દોષ કરવા માટે મહેનત કરવી પડશે. શું કરવું પડશે, બાકી પોતાની જાત નિર્દોષ તમે કરવા મહેનત નહીં કરો તો સામે નિર્દોષ સમજવા છો તો નહીં સમજાય. એટલે પોતાની જાત નિર્દોષ કરવા મહેનત કરવી પડશે અને નિર્દોષ સમાજ એવી ભાવના બે ભેગું ભેગું આપવું પડશે. પોતે દાખલો કરે અને ભગવાનના સંત ભક્ત નિર્દોષ સમજવા મહેનત કરે, એ નિર્દોષ સમજવા મહેનત કરે ને પોતે નિર્દોષ થવા દાખલો કરે તો પરિણામ બે ભેગું થઈ જાય, પોતે નિર્દોષ થઈ જશે અને સમાજ નિર્દોષ સમજાવવા મળશે. જેમ લંડન અને જર્મન બે દેશે સંકલ્પ કર્યો કે આપણે વચ્ચે કે આવાજમાં બહુ તકલીફ થાય છે એટલે આપણે વચ્ચે 70 કિલોમીટરનો જે સમુદ્ર છે ને એ સમુદ્રને આપણે એક કામ કરીએ, આપણે અંદર ટનલ કરીએ કે જેથી કરીને અંદર ટ્રેનનો આપણો વ્યવહાર થઈ રાખે, આપણે એક દિશાને ડિસ્ટર્બ ન થાય. પછી નક્કી થયું, ફાઇનલ થયું, બે દેશ ટનલ શરૂ કરી, બે દેશ સામે ટનલ શરૂ કરી, બે 35-35 કિલોમીટર ટનલ કરતાં કરતાં વચ્ચે ભેગા થઈ ગયા અને ટનલ હળંગ થઈ ગઈ ને આ ટ્રેન સમુદ્રની અંદર ટ્રેન ચાલુ છે. મારો પોઈન્ટ તમને સમજાય છે? બે દેશે શરૂ કર્યું, વચ્ચે ભેગા થઈને હળંગ લિંક થઈ ગઈ, એમ નિર્દોષ સમજવાનો પ્રયાસ કરજો, સાથે નિર્દોષ થવાનો પ્રયાસ કરજો. બાકી તમે એકલા નિર્દોષ સમજવાનો પ્રયાસ કરશો ને પોતે કાંઈ નહીં દાખલો કરો તો યાદ રાખજો, નિર્દોષ સમજવાની મહેનત કર્યા પછી નિર્દોષ નહીં સમજી શકો. સમજાય છે? પોતે પણ નિર્દોષ બનવું પડશે, પોતે દાખલો કરવો પડશે. તમે જોજો, તમને આમ આમ ખરેખર ભજનનું શું ખાવા મળશે અને તમને અહોભાવ થવા મળશે ને, એટલે તમને એમ જ થવા મળશે આ બધાને અહોભાવ જ થતો હોય, અને પોતે માળામાં બે ધ્યાનમાં બે કે ગમે કરે પોતાને સંકલ્પ સંકલ્પ થઈ રાખતા એમ આ બધાને સંકલ્પ આ બધા આખી છે બેઠા હોય, શું થાય સંકલ્પ? સમજાય? પોતાને સંકલ્પ બંધ ન થાય તો એમ તો આ બધા આખી વિશે બેઠા હોય, બાકી અંદર ઘાટ જ કરતા હોય, કેમ પોતાને ઘાટ થાય છે. એટલે એનો વ્યક્તિ દાખલો કરે, ધ્યાનમાં બેહે એને એક સંકલ્પ ન થાય અને પછી આ બધાને જો શું થાય, આહો બધા કેવા ધ્યાનમાં બેઠા, કેવા મારની મૂર્તિ લેલીન થઈ ગયા, થાય કે ન થાય એમ, હે સંકલ્પ થાય કે ન થાય, કેમ જે પોતે લેવલે પહોંચ્યો. એટલે બે સતત નિર્દોષ સમજવાનો પ્રયાસ કરો, સાથે નિર્દોષ થવાનો પ્રયાસ કરો, એ લિંક ભેળી થઈ જાહે અને જીવનને દિવ્ય બનાવી દેશે. મહારાજ કહે પછી એવો જે ભગવાનનો ભક્ત હશે ને ભગવાન સંગા દ્રઢ પ્રીતિ હશે તેને પણ રમણીય જે પંચવી તેની વિશે તો આનંદ ઉપજે જ નહીં, અને દેહને રાખ્યા સારું તો જેવા તેવા શબ્દાધિક વિષય તેને કરીને ગુજરાન કરે, પણ રમણીય પંચ વિષય થકી તો તત્કાળ ઉદાસ થઈ જાય, અને એવા જે હોય તે જ ભગવાનના પરિપૂર્ણ ભક્ત કહેવાય. પરિપૂર્ણ ભક્ત એને જ કહેવાય, પરિપૂર્ણ દોષથી પર થઈ જાય એને પરિપૂર્ણ ભક્ત કહેવાય, અને એવો જ ભક્ત ભગવાનના સુખને માણી શકે, તમામ દોષ થકી પર થઈ અને મારેલી મૂર્તિનું સુખ પ્રાપ્ત કરી શકે. ઇતિ વચનામૃતમ કાર્યાણીનું છઠ્ઠું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.